એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેનું નામ જ કહી દે છે કે તે ખાસ છે. બ્રિયાના વેસ્ટનું 101 એસેઝ દેટ વિલ ચેન્જ ધ વે યુ થિંક, એટલે કે 101 એવા નિબંધો જે આપણી વિચારવાની રીતને જ બદલી શકે છે.
હા, અને અત્યારના સમયમાં યુનો આ વિચાર પરિવર્તનની જરૂરિયાત બહુ વધારે લાગે છે. ઘણા લોકોને એવું લાગે કે જીવનમાં ક્યાંક અટવાઈ ગયા છીએ, અથવા અંદરથી એક ખાલીપો છે, અથવા તો બસ એક ઊંડા અર્થની શોધ હોય છે.
બરાબર.
આ પુસ્તક શું કરે છે? એ આપણી જે પેલી જૂની કદાચ અજાણતા જ પકડી રાખેલી વિચારસરણી છે ને, એને જ પડકારે છે. એ આપણને પૂછવા પ્રેરે છે કે શું આપણે જે રીતે દુનિયાને જોઈએ છીએ એ જ સાચું છે, કે પછી બીજી કોઈ શક્યતા છે. આ પુસ્તકના લેખિકા છે બ્રિયાના વીસ્ટ. એ અમેરિકન લેખક છે, કવિ પણ છે, અને ભાવનાત્મક બુદ્ધિ, આધ્યાત્મિકતા, સ્વવિકાસ આવા વિષયો પર એમનું કામ ખૂબ જ ઊંડું અને સંવેદનશીલ ગણાય છે.
હા, મેં વાંચ્યું છે કે એમની શરૂઆત થોટ કેટલોગ જેવા પ્લેટફોર્મ પર એમના લેખોથી થઈ હતી, જે ખૂબ વાયરલ થયા હતા. એમની લખવાની શૈલી જેવી છે ને, જટિલ મનોવૈજ્ઞાનિક વિચારોને પણ એકદમ સરળ, સહજ ભાષામાં, ક્યારેક તો કાવ્યાત્મક રીતે મૂકી દે, વાંચતી વખતે ભાર ન લાગે.
એકદમ એવું લાગે કે કોઈ મિત્ર સાથે વાત કરતા હોઈએ. અને નોંધવા જેવી વાત એ છે કે એમની કોઈ ફોર્મલ ક્લિનિકલ સાયકોલોજીની ટ્રેનિંગ નથી. એમની તાકાત છે એમની સૂક્ષ્મ અવલોકન શક્તિ, માનવ અનુભવોને સમજવાની અને એને સચોટ શબ્દોમાં કહેવાની એમની જે ક્ષમતા છે ને, એ અદ્ભુત છે. એ સીધા જવાબો નથી આપતા, પણ આપણને આમ અંદર જોવા માટે, આત્મનિરીક્ષણ માટે પ્રેરિત કરે છે, એક ગાઈડની જેમ. એમના બીજા પુસ્તકો પણ છે, જેમ કે ધ માઉન્ટેન ઇઝ યુ. એ પણ આ જ વાત કરે છે, આપણી અંદરના અવરોધોને ઓળખવાની.
તો આ 101 એસેઝ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મતલબ સેન્ટ્રલ આઈડિયા?
મુખ્ય વિચાર બહુ શક્તિશાળી છે. વિસ્ટ કહે છે કે આપણા જીવનની ક્વોલિટી, એટલે કે ગુણવત્તા, એ બહારના સંજોગો પર એટલી આધારિત નથી જેટલી આપણા વિચારોની ગુણવત્તા પર છે.
એટલે કે આપણી આસપાસ શું બને છે એના કરતા આપણે એના વિશે શું વિચારીએ છીએ એ વધુ મહત્વનું છે.
નક્કી કરે છે કે આપણો અનુભવ કેવો રહેશે. એટલે સાચું પરિવર્તન કે સાચી ખુશી બહારથી નહીં આવે, એ તો અંદરથી શરૂ થાય, આપણી વિચારવાની રીત બદલવાથી.
હા, અને મને લાગે છે કે પુસ્તકનો હેતુ પણ એ જ છે. આપણી એ છુપી, અદ્રશ્ય વિચારવાની પેટર્ન જે આપણને રોકી રાખે છે, એને સામે લાવવાનો.
એકદમ. ઘણીવાર તો આપણને ખબર પણ નથી હોતી કે આપણે કેમ અમુક રીતે જ વિચારીએ છીએ. આ કોઈ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ નથી કે આમ કરો એટલે ખુશ થશો. ના, એવું નથી. આ તો આંતરદૃષ્ટિઓનો ખજાનો છે. દરેક નિબંધ જાણે એક નાનું બીજ રોપે છે મનમાં. અને જે લોકો ખરેખર પેલી ઉપર છલ્લી સલાહોથી કંટાળી ગયા છે અને સાચા અર્થમાં બદલાવ ઈચ્છે છે, એમના માટે આ પુસ્તક બહુ મૂલ્યવાન છે.
ચાલો ત્યારે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકનો એક મોટો મુદ્દો એ છે કે આપણા વિચારો જ આપણી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. પણ એમાં એક બીજો વિચાર પણ છે કે આપણી ઘણી ઈચ્છાઓ આપણી પોતાની નથી હોતી. એ કેવી રીતે?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. વીસ્ટ કહે છે કે આપણે જે સફળતા, સુખ કે સારા સંબંધો ઈચ્છીએ છે, એ ઈચ્છાઓ ઘણીવાર આપણી અંદરથી નથી આવતી. એ કદાચ સમાજ, સંસ્કૃતિ કે આપણા ઉછેરમાંથી આપણા પર ઠોકવામાં આવી હોય છે.
ખબર છે. ઓ, એટલે આપણને લાગે કે મારે આ જોઈએ છે, પણ ખરેખર એ સમાજની ઈચ્છા હોય.
બની શકે. અહીં અરાઇવલ ફેલસીનો ખ્યાલ આવે છે, એટલે કે પેલી ખોટી માન્યતા.
હા, કે જ્યારે હું એક્સ મેળવી લઈશ ત્યારે ખુશ થઈશ, જેમ કે પ્રમોશન, લગ્ન, પૈસા.
બરાબર. વીસ્ટ કહે છે આ એક ભ્રમ છે. સુખ કે સંતોષ એ કોઈ ડેસ્ટિનેશન નથી કે ત્યાં પહોંચી જવાય. એ તો વર્તમાનમાં આપણી વિચારસરણીથી કેળવવાની એક અવસ્થા છે. અને આની સાથે જોડાયેલો છે અચેતન પૂર્વગ્રહનો વિચાર. આપણું મગજ છે ને, એ જાણીતી, પરિચિત પરિસ્થિતિઓને વળગી રહેવાનું પસંદ કરે છે, ભલે એ આપણા માટે સારી ન હોય તો પણ. એટલે તો બદલાવ આટલો અઘરો લાગે છે. મોટાભાગના અવરોધો બહાર નથી, અંદર છે, આપણા મનમાં.
એટલે આપણે પોતે જ આપણી જેલ બનાવીએ છીએ એમ? આ તો ખરેખર વિચારવા જેવું છે. બીજો એક મોટો વિષય છે લાગણીઓનો, ખાસ કરીને નકારાત્મક લાગણીઓ, ડર, ગુસ્સો, ઈર્ષા, આપણે તો એનાથી ભાગવા માંગીએ, પણ વિષ્ટનું શું કહેવું છે?
વિષ્ટનો આખો દ્રષ્ટિકોણ જ અલગ છે અહીં. એ કહે છે કે આ જેને આપણે નેગેટિવ કહીએ છીએ એ લાગણીઓ ખરેખર તો મેસેન્જર છે, સંદેશવાહક.
સંદેશવાહક શું સંદેશ આપે છે?
એ આપણને કંઈક મહત્વનું કહેવા માંગે છે. દાખલા તરીકે ડર કદાચ કહેતો હોય કે સાવચેત રહો. ગુસ્સો કદાચ એ સંકેત હોય કે આપણી કોઈ સીમા તૂટી રહી છે. ઈર્ષા એ કદાચ બતાવતી હોય કે આપણી અંદર કોઈ ઈચ્છા દબાયેલી છે જે આપણે પૂરી કરવા માંગીએ છીએ.
વાહ!
એટલે સાચી ભાવનાત્મક બુદ્ધિ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, એ નથી કે લાગણીઓને દબાવી દો, પણ એ છે કે એમના સંકેતોને સાંભળો, સમજો અને પછી યોગ્ય રીતે પ્રતિભાવ આપો.
એટલે દબાવવાને બદલે સમજવી. પણ ઘણીવાર આ લાગણીઓ બહુ તીવ્ર હોય છે, એમને હેન્ડલ કરવી અઘરી નથી?
અઘરી લાગે, પણ વીસ્ટ એ પણ કહે છે કે અસ્વસ્થતા, ડિસ્કમ્ફર્ટ એ વૃદ્ધિ માટે જરૂરી છે. આપણે હંમેશા કમ્ફર્ટ ઝોનમાં રહેવા માગીએ છીએ.
હા, એ તો છે.
પણ સાચી પ્રગતિ ક્યારે થાય? જ્યારે આપણે એ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીએ. એ વખતે જે અસ્વસ્થતા લાગે ને, એ ખરેખર તો નિશાની છે કે આપણે કંઈક નવું શીખી રહ્યા છીએ, વિકાસ પામી રહ્યા છીએ. અને જીવનમાં સુખ, દુઃખ, આનંદ, પીડા આ બધું સાથે ચાલવાનું છે. આ દ્વૈતતાને સ્વીકારવી એ જ ભાવનાત્મક પરિપક્વતા છે.
આ વાત ઓળખ અને આદતો સાથે પણ જોડાયેલી લાગે છે. પુસ્તક કહે છે કે આપણી ઓળખ કોઈ પથ્થરની લકીર નથી, પણ રોજની આદતોથી બને છે. આ જરા સમજાવશો?
બિલકુલ. વીસ્ટ ઓળખ આધારિત આદતો, આઇડેન્ટિટી બેઝડ હેબિટ્સની વાત કરે છે, જે બહુ પાવરફુલ છે. જેમ કે કોઈને વજન ઓછું કરવું છે, તો લક્ષ્ય વજન ઓછું કરવું રાખવાને બદલે પોતાની ઓળખ એવી બનાવવી કે હું એક સ્વસ્થ વ્યક્તિ છું.
ઓકે.
પછી વિચારવાનું કે એક સ્વસ્થ વ્યક્તિ શું કરે. એ નિયમિત કસરત કરે, પૌષ્ટિક આહાર લે. એટલે તમારા કાર્યો તમારા લક્ષ્ય કરતા તમારી નવી ઓળખ સાથે જોડાઈ જાય.
એટલે મારે આ કરવું છે ને બદલે હું આવો આવી છું. આ તો આખો પરિપ્રેક્ષ્ય જ બદલી નાખે.
હા, અને આ વધુ ટકે છે, કારણ કે એ તમારી સેલ્ફ ઇમેજનો ભાગ બની જાય છે. રોજની નાની ઇરાદાપૂર્વકની ક્રિયાઓ ધીમે ધીમે તમારી ઓળખને મજબૂત બનાવે છે. અને આ જ સંદર્ભમાં જવા દેવા, લેટિંગ ગોનો વિચાર પણ બહુ મહત્વનો છે. આપણે ઘણીવાર જૂની આદતો, માન્યતાઓ, સંબંધો, અધૂરા સપનાઓને પકડી રાખીએ છીએ.
હા, અને એ આપણને આગળ વધવા નથી દેતું.
બરાબર. વિસ્ટ કહે છે કે જવા દેવું એ કોઈ હાર નથી કે નિષ્ક્રિયતા નથી, એક સક્રિય, હિંમતભર્યો નિર્ણય છે. જ્યારે તમે જૂનું છોડો છો, ત્યારે જ નવી શક્યતાઓ માટે જગ્યા બને છે. એટલે નાના સતત પ્રયાસો અને જૂનું છોડવાની હિંમત, આ જ પરિવર્તનનો રસ્તો છે.
અને છેલ્લે પુસ્તક અર્થ અને જોડાણની વાત કરે છે. જીવનનો અર્થ શું? કોઈ મોટી સિદ્ધિ મેળવવામાં જ છે? આજ બધા એની પાછળ જ ભાગે છે?
વિશ્વના મતે ના, બિલકુલ નહીં. સાચો અર્થ કોઈ ભવ્ય સિદ્ધિઓમાં નથી શોધવાનો, એ તો રોજિંદા જીવનમાં છે. કેવી રીતે? તો કે આપણા ધ્યાનની ગુણવત્તામાં, આપણે વર્તમાન ક્ષણમાં કેટલા હાજર છીએ, આપણા સંબંધો કેટલા ઊંડા છે. શું આપણે સામાન્ય રોજિંદી ક્ષણોમાં પણ કોઈ હેતુ શોધી શકીએ છીએ?
આ તો બહુ જુદી વાત છે.
હા, અને અહીં સાચી સંવેદનશીલતા, વલ્નરેબિલિટીનો મુદ્દો આવે છે. એટલે કે આપણી અપૂર્ણતાઓ, આપણી નબળાઈઓ સ્વીકારવાની અને બીજા સામે વ્યક્ત કરવાની હિંમત.
એનાથી સંબંધો ગાઢ બને.
ચોક્કસ, કારણ કે એનાથી પ્રામાણિકતા અને વિશ્વાસ વધે છે. અને હેતુ વિશે પણ વિસ્ટ કહે છે કે એ કોઈ ખોવાયેલી વસ્તુ નથી જેને શોધવા જવાનું છે. હેતુ તો દરરોજ બનાવવાની વસ્તુ છે, આપણા કાર્યો દ્વારા, આપણી પસંદગીઓ દ્વારા.
રોજ બનાવવાની વસ્તુ?
હા, જેમ પેલી જાપાનીઝ ફિલોસોફી છે ને, કિન્સુગી.
કિન્સુગી,
તૂટેલા માટીના વાસણને સોનાથી સાંધીને એની તિરાડોને જ સુંદરતા આપવી.
હા, સાંભળ્યું છે.
એ જ રીતે આપણી અપૂર્ણતાઓ, આપણી તિરાડો, આપણા ભૂતકાળના ઘા, એ આપણને નબળા નહીં પણ વધુ મજબૂત અને અનન્ય બનાવે છે. એમાં પણ સૌંદર્ય છે.
વાહ, આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વિચારો છે જે આમ મનમાં રહી જાય. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ જે મને બહુ ગમ્યા. જેમ કે એક વાક્ય છે, સાચી હીલિંગ એ તૂટેલાને સુધારવું નથી પરંતુ સમગ્રનું એકીકરણ છે. આનો શું મતલબ લેવાનો?
આનો અર્થ બહુ ઊંડો છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આપણી અંદર જે તૂટેલું છે, જે નબળું છે, એને કાઢી નાખવું છે, સુધારી દેવું છે. પણ વિસ્ટ કહે છે ના. સાચી હિલિંગ એટલે આપણી બધી જ બાજુઓ, સારી, નબળી, અજવાળી, અંધારી, બધાનો સ્વીકાર કરવો, એમને એકબીજા સાથે જોડવી. આપણી નબળાઈઓ કે ભૂતકાળના અનુભવો પણ આપણો જ ભાગ છે. એમને નકારવાને બદલે સ્વીકારીને એમની સાથે જીવતા શીખવાનું છે.
બીજો એક વિચાર જણે મને બહુ વિચારતી કરી દીધી. તમારે જવા દેવાનું શીખવું જ જોઈએ. તણાવ છોડો. તમે ક્યારેય નિયંત્રણમાં હતા જ નહીં. આજકાલ આપણને બધું કંટ્રોલ કરવું હોય છે ત્યારે આ સાંભળીને થોડી શાંતિ મળે છે.
સાચી વાત છે. મોટાભાગનો સ્ટ્રેસ અને ચિંતા ક્યાંથી આવે છે? આ કંટ્રોલ કરવાના પ્રયાસમાંથી જ. આપણે ભૂલી જઈએ છીએ કે જીવનની મોટાભાગની વસ્તુઓ આપણા કંટ્રોલમાં છે જ નહીં. જ્યારે આ સત્ય સ્વીકારી લઈએ ને ત્યારે આપોઆપ થોડો બોજ હળવો થઈ જાય છે. આનો મતલબ એ નથી કે પ્રયત્ન ન કરવો, પણ પરિણામની ચિંતા છોડી દેવી.
અને આ જુઓ, એક માન્યતા એ માત્ર એક વિચાર છે જેને તમે વિચારતા રહો છો. આ કેટલું સિમ્પલ પણ કેટલું પાવરફુલ છે. મતલબ કે માન્યતાઓ કાયમી નથી, એ બદલી શકાય છે.
બરાબર. આપણે જેને આપણી માન્યતા કહીએ છીએ એ બીજું કંઈ નથી પણ એક વિચાર છે જેને આપણે એટલી વાર વિચાર્યો છે કે સાચો લાગવા માંડ્યો છે. એટલે જો કોઈ નકારાત્મક માન્યતાને બદલવી હોય તો શું કરવું પડે? સભાનપણે એક નવા હકારાત્મક વિચારને વારંવાર વિચારવો પડે જ્યાં સુધી એ આપણી નવી ડિફોલ્ટ માન્યતા ન બની જાય. આપણા હાથમાં છે કે આપણે કયા વિચારોને પાણી પીવડાવીએ.
અને છેલ્લે આ વાક્ય, તમારી સમસ્યાઓ તમારી સમસ્યાઓ નથી. તમારી સમસ્યાઓ પ્રત્યેની તમારી પ્રતિક્રિયા તમારી સમસ્યા છે. આ તો સીધી જવાબદારી લેવાની વાત થઈ.
હા, આ વિક્ટર ફ્રેન્કલના વિચારોની યાદ અપાવે છે. કોઈ ઘટના બને અને આપણે એના પર પ્રતિક્રિયા આપીએ, એ બેની વચ્ચે એક નાનકડી જગ્યા છે. એ જગ્યામાં આપણી પસંદગી કરવાની શક્તિ રહેલી છે. આપણે કદાચ પરિસ્થિતિ ન બદલી શકીએ, પણ આપણો પ્રતિભાવ, આપણો એટીટ્યૂડ એ આપણે ચોક્કસ પસંદ કરી શકીએ અને એ જ આપણો અનુભવ નક્કી કરે છે.
તો આ બધા સારા વિચારો છે, પણ એને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડવા? થોડા વ્યવહારુ સૂચનો મળે.
ચોક્કસ. જેમ કે ચિંતાના વિચારો આવે ત્યારે શું કરવું? વિસ્ટ સૂચવે છે કે એ વિચારોને તરત જ સત્ય માની લેવાને બદલે એમને ફક્ત ઓબ્ઝર્વ કરો. જાણે તમે આકાશમાં વાદળને જોતા હોય એમ. મનમાં નોંધ લો, ઓકે, મને અત્યારે ચિંતાનો વિચાર આવી રહ્યો છે. બસ આટલું કરવાથી પણ એ વિચાર અને તમારી વચ્ચે થોડું અંતર ઊભું થાય છે અને એની પકડ ઢીરી પડે છે.
આ રસપ્રદ છે. અને સંબંધોમાં આ વિચારો કઈ રીતે મદદ કરી શકે, ખાસ કરીને જ્યારે મતભેદ થાય ત્યારે?
હા, મતભેદ વખતે આપણે મોટાભાગે શું કરીએ છીએ? આપણી વાત સાચી સાબિત કરવાની કોશિશ, સામાવાળાને સમજાવવાની કોશિશ. એને બદલે હોલ્ડિંગ સ્પેસનો અભ્યાસ કરી શકાય. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ, ખાસ કરીને આપણો પ્રિયજન, પોતાની તકલીફ કે લાગણી વ્યક્ત કરતો હોય ત્યારે આપણે સલાહ આપવા કે ઉકેલ બતાવવાને બદલે ફક્ત હાજર રહીએ, ધ્યાનથી, સહાનુભૂતિથી, કોઈ પણ જાતના જજમેન્ટ વિના એમને સાંભળીએ, એમને અનુભવવા દઈએ કે એમની વાત સંભળાઈ રહી છે, સમજવામાં આવી રહી છે.
આનાથી સંબંધોમાં ઘણો ફરક પડી શકે છે, ખાસ કરીને આપણા સમાજમાં જ્યાં લાગણીઓ વ્યક્ત કરવી અઘરી મનાય છે.
બિલકુલ. એવી જ રીતે કારકિર્દીની વાત કરીએ. આ પુસ્તક વાંચ્યા પછી કદાચ કોઈને સવાલ થાય કે હું જે કામ કરું છું શું એ ખરેખર મારા માટે અર્થપૂર્ણ છે, મારા મૂલ્યો સાથે જોડાયેલું છે?
હા, કે પછી હું ફક્ત સામાજિક દબાણ કે પૈસા માટે જ કરી રહી છું?
તો અહીં વેલ્યુઝ ઓડિટ જેવું કંઈ કરી શકાય. શાંતિથી બેસીને લખો કે તમારા જીવનના મુખ્ય 5-7 મૂલ્યો કયા છે. દાખલા તરીકે પ્રમાણિકતા, સર્જનાત્મકતા, સ્વતંત્રતા, કુટુંબ, સેવા. પછી જુઓ કે તમારી વર્તમાન કારકિર્દી આ મૂલ્યો સાથે કેટલી સુસંગત છે. કદાચ નાના ફેરફાર કરવાથી પણ સંતોષ વધી શકે.
અને આત્મવિશ્વાસ માટે પેલી ઓળખ આધારિત આદતોવાળી વાત, નાના વચનો પાળવાની.
હા, બહુ નાની શરૂઆત કરો. જેમ કે નક્કી કરો કે હું એવી વ્યક્તિ છું જે રોજ સવારે 5 મિનિટ ધ્યાન કરે છે. પછી ભલે શરૂઆતમાં 2 જ મિનિટ કરો, પણ રોજ કરો. દર વખતે જ્યારે તમે તમારી જાતને આપેલું આ નાનું વચન પાળો છો ત્યારે તમે તમારા અંદરના મનને સંદેશ આપો છો કે હું મારા પર ભરોસો કરી શકું છું, અને ધીમે ધીમે આત્મવિશ્વાસ વધે છે.
આખી ચર્ચા પરથી મારા માટે જે મુખ્ય બોધપાઠ રહ્યો તે એ છે કે મોટો બદલાવ કોઈ એક જાદુઈ ક્ષણમાં નથી આવતો. એ તો રોજબરોજની આપણી નાની નાની પસંદગીઓ, નાના વિચારો અને નાની ક્રિયાઓનું પરિણામ છે, અને આ નાની વસ્તુઓ જ આપણી ઓળખને ઘડે છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે આપણે જેને નકારાત્મક કે ખરાબ લાગણીઓ કહીને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ તે ખરેખર કેટલી મૂલ્યવાન છે. એ આપણી આંતરિક દુનિયાની ગાઈડ છે. જો આપણે હિંમત રાખીને તેમને સાંભળીએ તો એ આપણને વધુ સાચા, વધુ પ્રમાણિક જીવન તરફ દોરી શકે છે.
ખરેખર બ્રિયાના 20ના 101 નિબંધો આપણને આપણી જાતને અને જીવનને એક નવી નજરે જોવા માટે મજબૂર કરે છે. તો આજના વિમર્શ પરથી શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, જો એ સાચું હોય કે આપણા જીવનની વાર્તાના લેખક આપણે પોતે જ છીએ, તો શું આપણે આજે એ વાર્તાનો એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છીએ? એક એવો અધ્યાય જે વધુ સભાન હોય, વધુ હિંમત ભર્યો હોય અને વધુ આપણા પોતાના સત્યની નજીક હોય.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.